पद 39 तरस की जह दई को।
तरस के जह दई को दई के सवारे रे, तरस के जह दई को दई के सवारे रे। तीक्ष्ण कटाक्ष छटा लागत कटार रे, तरस के जह दई को दई के सवारे रे, तरस के जह दई को दई के सवारे रे। सायक लायक नायक प्राण को पहारे, सायक लायक नायक प्राण को पहारे। काजर काज न लाज बाज, काजर काज न लाज बाज, ना कहूँ वारे। तरस की जह दई को दई की सवारे रे, तरस की जह दई को दई की सवारे रे। मोहनी मोहन ठग्यो जगत ठगारी रे, मोहनी मोहन ठग्यो जगत ठगारी रे। दीजिए आनंद घन, दीजिए आनंद घन, दाह हमाही रे। तरस की जह दई को दई की सवारे रे, तरस की जह दई को दई की सवारे रे। तीक्ष्ण कटाक्ष छटा लागत कटार रे, तरस की जह दई को दई की सवारे रे, तरस की जह दई को दई की सवारे रे, तरस की जह दई को, तरस की जह दई को, तरस की जह दई को दई की सवारे रे।
पूर्व भवमा के पूर्व काल मा जीवे अज्ञान दशा मा रहीने त्रिकरण योगे क्रोधादि भावो सेव्या होय, बीजा ने भय पमाड्यो होय, सताव्या रंजाड़िया होय, प्राण हर्या होय, तेना कारणे भयंकर कोटीना कर्मबंध बांध्या होय, जे उदय मा आवता अज्ञान दशा निद्रा काल मा जे दृश्यो छता थाय छे तेने अजाग्रत स्वप्न दशा कहेवाय छे। ज्यारे ज्ञान दशा प्रगट्या पछी ज्ञानी ने निद्रा काल मा जे दृश्यो देखाय ते जाग्रत स्वप्न दशा कहेवाय छे। संसारी अज्ञानी जीवोने ए स्वप्नना संकेतो समझाता नथी, परंतु ज्ञानी साधक आत्माओ आवा स्वप्न संकेतोने पामी जाई शके छे। तेथी आ जागृत स्वप्न अवस्थाना स्वप्न दृश्योनी असर सौ प्रथम तेमना मन ऊपर थाय छे। आना फलस्वरूप मन विकृत थई खळभळी उठे छे। चित्तना आ हलबलाटनी असर सुमति अने समता ऊपर थाय छे। चित्तना आ डोहळामण खळभळाटथी सुमति हतप्रभ थई जाय छे અને સમતાની સમવૃત્તિ મમતાની વિષમતાથી ડગમગી જવાથી તેણીના અબળા નારી સ્વભાવ પરમ નરમ સ્વભાવના કારણે તે પોતાના પ્રાણપતિ ભગવાન આત્માને સ્વપ્નની વિતક કહાની ઓલંબડા રૂપે કહે છે, જે વાતને યોગીરાજજી આનંદગંજી મહારાજે ભારે ચતુરાઈપૂર્વક ગૂંથી લીધી છે. તરસ કી જહ દૈકો દૈકી સવારી રી, તીક્ષણ કટાક્ષ છટા લાગત કટારી રી. હે નાથ, તમે તો મારામાં પરમાત્મ દર્શનની તૃષા પ્યાસ જગાડી, પણ જેમ ગ્રીષ્મકાળની ગરમી વટેમાર્ગુના ગળામાં દાહ આપે અને પ્રાણને શોષે, તેમ પ્રભુ દર્શનની તરસી બનેલી એ આખલડી શોષાઈ રહી છે. આવી બળતરામાં હે નાથ, તમે મને નોધારી છોડી દીધી છે. દર્શનની તરસની દાહ તો છે જ, અને ઉપરથી એ દાહને ભડકાવનારી મોહની સવારી એટલે કે મોહની આખી માયા મમતા તૃષ્ણાની ફોજ લૂની જેમ દજાડી રહી છે. મોહ દ્વારા છોડાયેલા તાતા તીખા કટાક્ષભર્યા કડવા વેણ ભૂતાવળો જેવું મોહની ફોજનું નિર્દય નિર્લજ્જ રાક્ષસી અટહાસ્ય કાળજે જાણે કટારી ભોકાતી હોય એવું લાગે છે. મોહની ફોજ વર્ણવતા ઉપાધ્યાય અશો વિજયજી કહે છે, રાગ કેસરી છે વડ રાજારે, વિષય ભિલાષ તે મંત્રી તાજારે, જેહના છોરું ઇન્દ્રિય પંચોરે, તેહનું કીધું એ સફળ પ્રપંચોરે. મહામહોપાધ્યાયજી રાગ પાપ સ્થાનક સજ્જાઈ ગાથા બે. સાયક લાયક નાયક પ્રાનકો પહારીરી, કાજર કા જનલાજ બાજ ન કહું વારીરી. સમતા ચેતનાને સહાયક એવા લાયક અધિકારી ગુણી ગુરુજનો અને બધાનાય અધિપતિ એવા નાયક નાથ પ્રભુ પરમાત્મા અને એમણે ઉપદેશેલા ધર્મ ઉપર પ્રાણપહાર પ્રાણઘાતક હુમલો કરતા પણ જેમને લાજ શરમ આવતી નથી એવા એ પૈસાને ખાતર ગમે એવા નીચ હલકા કામો કરનારી કંજર જાતિના જેવી આ મોહની ફોજ છે. હું તો એમનાથી વાજ આવી ગઈ છું, ત્રાસી ગઈ છું. સમજાતું નથી કે કેમ કરી હું આ મોહની ફોજના હુમલાને વારું ને મારી ભગાડું. અર્થાત દેવગુરુ ધર્મની તત્વત્રયી જે લાયક આત્માને સહાયક બની નાયક એવા પરમાત્મ પદે સ્થાપિત કરનાર છે, એવી મારા પ્રાણ સમાન તત્વત્રયી ઉપર જ આ મોહની ફોજ તો કઠોર પ્રહાર કરી મારા પ્રાણહરણની કુચેષ્ટા કરી રહી છે, અને વળી પાછું એના આ કુકર્મ માટે એને કોઈ લોકલાજ કે મોટાઓની શરમની લગામ પણ એને વારવા રોકવા સમર્થ નથી. એ તો કાજર કંજર જેવી હલકી કોમ છે, જે પૈસાને ખાતર કોઈ પણ હલકું કામ નિર્દોષના પ્રાણ લેતા પણ સેજે અચકાતી કે ખટકાતી નથી. ટૂંકમાં કહીએ તો મોહનીય કર્મનો ક્ષય કર્યો નથી તો દબાઈને સત્તામાં શાંત બેઠેલું મોહનીય કર્મ એવું તો ખતરનાક અને બેશરમ છે કે ઉપશમ શ્રેણી માંડી 11મા ગુણસ્થાનકે પહોંચેલા છદ્મસ્થ વિતરાગ ભગવાનને પણ ઉદયમાં આવેલું મોહનીય કર્મ દયાહીન બની ક્રૂર રીતે પટકે છે. એ તો સાયક એટલે ક્ષાયક જે ક્ષપક શ્રેણીએ ચઢે છે તે જ નાયક પરમાત્મા બનવા લાયક હોય છે, કારણ કે તે મોહના પ્રાણ કોઈ પણ જાતની લોકલાજ રાખ્યા વગર કાયર નહીં બનતા હરી લે છે, અને શ્રેણીની પૂર્વાવસ્થામાં મોહને નાથી લગામ લગાવી અંકુશમાં રાખતો મોહ મોહની ફોજ અને તેના હુમલાને બાજ બહાદુર બની ખાળ્યા કરે છે. મોહની મોહન ઠગ્યો જગત ઠગારી રી, દીજીએ આનંદ ઘન દાહ હમાહીરી. મોહની જાત જ ઠગારી છે. અનાત્મ ભાવવાળા સંસાર જગત આખાને એ મોહ ઠગે એમાં બહુ આશ્ચર્ય થતું નથી, કારણ કે સંસાર ભાવમાં રાજતું જગત તો કર્માધીન હોવાથી આમે મોહવશ જ છે, અને એ બધા મોહને તાબે થયેલા અરીથી હણાયેલા અરિહત છે. જ્યારે આ તો મોહનું હનન કરી મોહન અરિહંત બનવા નીકળેલા મારા મનમોહન ચેતન સ્વામીને જ યોગ સાધના કરનાર યોગીને જ એ મોહિનીએ અપ્સરા બનીને ઠગી લીધો. કેવું ધુતારું છે આ મોહનીય કર્મ! દસ દસ ગુણ ઠાણા સુધી પીછો છોડતું નથી, અને એમાંય જો દસમેથી અગિયારમું પગથિયું કુદાવી બારમે જતા નથી અને ભૂલે ચૂકે અગિયારમાં પગથિયે પગ મુકાય છે, તો ત્યાં તો એણે એવું છટકું ગોઠવ્યું છે કે સીધા જ નીચે પટકાવવાનું થાય છે. આમ મોહને હણી મોહક્ષયથી મોક્ષ મેળવવા મથનારા મોહનને પણ એ ધુતારી મોહિની મોહનીય કર્મ ઠગે છે. અપ્સરા મોહિનીની લપેટમાં આવેલા પોતાના મનમોહન મોહનગારા ચેતન સ્વામીને એ મોહની લપેટમાંથી છોડાવવા સમતા ચેતના આનંદના ઘન સ્વરૂપ એવા પ્રભુ પરમાત્માને વિજ્ઞપ્તિ પ્રાર્થના કરે છે કે મોહ માયા મમતાના સંકજામાં સપડાયેલા મારા ચેતન સ્વામીને પ્રભુ અમારી દાદ ફરિયાદ સાંભળીને છોડાવી દો અને એને પરઘેરથી મારા સમતાના ચેતનાના સ્વઘરે પાછા વાળો એવી અમારી ચાહ છે. કારણ કે એના દર્શનની તરસના દાથી હું બળી મરી જઈ રહી છું. પદનો બોધ એ છે કે જ્યાં સુધી મોહનો સર્વથા ક્ષય થતો નથી ત્યાં સુધી મોક્ષ થતો નથી, અને લાયક આત્મા પણ ક્ષાયકતા સિવાય નાયક બનતા નથી. એ મોહનો ઉપશમ થવો તે લાયકતા છે, પણ એ નાયક પરમાત્મા બનાવવા સમર્થ નથી. મોહક્ષય માટે સતત પરમાત્મા પ્રભુ સન્મુખ રહી, પરમાત્મા પ્રભુ કૃપા વાંચતા રહી, જાતને લઘુપદે રાખતા રહીશું તો ગુરુપદ પરમાત્માપદ પામીશું. હું કાંઈ જ નથી અને આપ સર્વ છો, એવો દેવગુરુ પ્રત્યેનો પરમ વિનય જ પરમ પદે બિરાજમાન કરશે. પ્રેમનો પ્રવાહ પ્રાણી માત્ર પ્રત્યે વહેવા માંડે છે ત્યારે સાધક મોહના પંજામાંથી છૂટે છે. પ્રાણી માત્રનો આદર એ અહિંસા છે, અનાદર એ હિંસા છે. આ અહિંસા એ સાધકની માતા છે. સાધક એના વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. પ્રેમના ઉજ્જવળ પ્રકાશમાં અહિંસારૂપી અમૃતનું પાન કરનારો અમરત્વની પ્રાપ્તિ કરે છે. આપણી ભીતરમાં ચિંતાઓ ભયો તૃષ્ણાઓ છુપાયેલા છે. બહારથી એ આપણા કાબૂમાં હોય પણ અંદરથી એ ઉછળતા હોય છે. સભાનપણે સંપૂર્ણપણે તટસ્થ રીતે એને જોતા ન શીખીએ ત્યાં સુધી એ મૂળમાંથી જાય નહીં, અને તેથી ત્યાં સુધી લાયક એવા પણ આત્મા નાયક બનીને પરમાત્મા બને નહીં. જ્ઞાનનો સાવરણો લઈ વિકારો અને વિકલ્પોના કચરાને સાફ કરી અંતરના આંગણાને ચોખ્ખું કરવાનું છે. તેનાથી પરમાત્મા થવાના શ્રી ગણેશ મંડાય છે.